नमोकारो सर्वपावपणासनो मंगलानं ससोऽसि परमं हवैमंगलम् अज्ञानतिनिरयदानम् ज्ञानाजनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः महाधीर्यकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रयखम् वन्दे त्वत्त्वलोचनदायकम् प्रभो त्वत्त्वलोचनदायकम्
આપણે તપ વિશે વાત ચાલે છે. જૈન દર્શનની અંદર તપ વિશે મુખ્યતાથી ઘણી વાતો કહેવામાં આવી છે અને અન્ય દર્શનની અંદર પણ તપનું તો મહાત્મ્ય છે જ, પણ જૈન દર્શનમાં અને ખાસ કરીને જે વર્તમાનની અંદર જે પ્રચલિત જૈન દર્શન છે કે જેની અંદર તત્વ લગભગ ભૂલાઈ ગયું છે, એટલે કે જૈન દર્શનનો જે આત્મા છે એ તો લગભગ ભૂલાઈ ગયો છે અને માત્ર બાહ્ય આચાર અને બાહ્ય તપની અંદર જ લગભગ ધર્મ મનાઈ ગયો છે. એટલે ત્યાં બાકીની વાતો લગભગ લુપ્ત જેવી અને બાહ્ય તપની પ્રધાનતા વિશેષ થતી ગઈ છે. ખરેખર તો જૈન દર્શનની અંદર તપની જે કંઈ વ્યાખ્યા કરવામાં આવી છે એ વ્યાખ્યાની અંદર તો એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે નિસ્તરંગ ચૈતન્ય પ્રતપન ઇતિ તપઃ, એટલે કે મન ની અંદર કોઈ પણ પ્રકારના તરંગ ન ઉઠે એવું જે નિશ્ચળ મન છે, એ મન જ્યારે આ પ્રમાણે થાય છે તે વખતે આત્માની અંદર એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને એ શુદ્ધિની વૃદ્ધિ જે થાય છે એની ભગવાને તપ કહ્યું છે. આચાર્ય ઉમાસમાંથી મહારાજે તત્વા સૂત્રની અંદર તપસા નિર્જરાચ્ય આ પ્રમાણે વ્યાખ્યા કરી છે અને એ તપને સહાયક બીજા 12 પ્રકારના તપ છે. 6 બાહ્ય તપ છે અને 6 અભ્યંતર તપ છે. એમાં 6 બાહ્ય તપ અને એ ઉપરાંત આપણે અભ્યંતર તપની અંદર
પ્રાયશ્ચિત્ત,
વૈયાવચ, વિનય અને સ્વાધ્યાય, આ 4 તપની વાત થઈ ગઈ છે. અને આજે એક બહુ અગત્યનું અંગ છે ધ્યાન અને 6 અંતરંગ તપ છે કાર્યોત્સર્ગ. તો આજે આપણે ધ્યાન સંબંધી વાત કરવાની છે. ધ્યાન સંબંધી અનેક પ્રકારની વાતો ચાલે છે અને દરેક અહીંયા નહીં પણ દરેક દેશની અંદર ધ્યાન વિશે અવનવા કંઈ ને કંઈ પ્રયોગો થાય જ છે. તો ધ્યાન છે એ જૈન દર્શનની અંદર બે પ્રકારે मुख्य ना बे प्रकार से। एक तो छे चिंतनात्मक ध्यान से, खरेखर तो ध्यान नु अपने जैन दर्शन अंदर एक बात हमेशा याद रखवानी होय छे के कोई पण वस्तु एना अपने त्यां बे अर्थ थाय छे, एक खरेखरो अर्थ अने एक प्रचलित व्यवहार। दरेके दरेक एवी कोई वात नथी कि जेने आपणे त्यां बे अर्थ न होय, बे वात न होय। तो खरेखर तो ध्यान जे छे ए ध्यान छे ए पोताना जे स्वरूप छे, आत्म स्वरूप छे, ए आत्म स्वरूप ने जे स्पर्शे छे, एटले के एने मेडिटेशन जे आपणे कहीए छे, मेडिटेशन एनो अर्थ थाय छे एनलाइटनमेंट, इज एन एनलाइटनमेंट ऑफ द सेल्फ। तो खरु आ मेडिटेशन नो अर्थ आ छे, ध्यान छे, पण ए ध्यान मां पहोंचवाने माटे जे कई साधनो आपणी पासे छे तेने पण आपणे ध्यान नो रूप आप्युं छे। क्या आपणे पहोंचवानुं छे? क्या के पोतानुं जेवुं स्वरूप छे, आत्म स्वरूप छे, एवा स्वरूपनो पोते अनुभव करे। ए अनुभव करता एने पोताना स्वरूपनी अंदर પોતાપણું લાગે છે અને એક વિલક્ષણ આનંદનો એને અનુભવ થાય છે કે જે આનંદનો કદી પણ આવ્યા પછી નાશ થતો નથી, 24 કલાક એ આનંદમાં હોય છે। કોઈને લાગે કે આવી વાતો, પણ એવી વાતો છે, સત્ય છે। અને મહાપુરુષે આ વાતો પોતાના અનુભવની ઘણી ઘણી ગાય છે। આનંદજી મહારાજ એક છોકરાને કહ્યું છે કે અબ હમ અમર ભય ન મરેંગે, જિસ કારણ મિથ્યા તદ યોગ કર ક્યું કર દેહ તરે। એમ બધા મહાપુરુષો વાત કરી છે। અમે આચાર્ય અમરચંદ્રે કહ્યું છે કે અમૃતમ પીરંતી, એક શ્લોક અમે તો અમૃત પીએ છીએ, અમે અમૃત આ જગતની પાસે અમારે કઈ લેવા દેવું છે નહીં, અને અમે જે શાંતિનો અનુભવ કરીએ છીએ એ શાંતિની આગળ આ જગતનું જે રાજ છે, કદાચ અમને એમ કે આ જગતનો રાજ લ્યો તો પણ તુચ્છ છે, એવું એક વિલક્ષણ જે આત્મિક સુખ છે એ સુખનો જ્ઞાનીઓ અનુભવ કરે છે। આ કોઈ કલ્પનાની વાત નથી, આ કોઈ કલ્પનાની વાત નથી, માત્ર જૈન દર્શનના મહાપુરુષોએ વાત કરી છે એવું નહીં, અન્ય દર્શનના મહાપુરુષોએ આ વાતો કરેલી છે। અને જે જે મહાપુરુષો એમાં જૈન દર્શનમાં તો બહુ ખૂબી છે કે જે જે કઈ વાતો કરવામાં આવી છે તે પોતાના અનુભવની જ વાતો કરવામાં આવી છે, કોઈ કલ્પિત વાતો જૈન દર્શનમાં છે નહીં। જે કઈ એમને અનુભવ્યું છે, જે કઈ એમને જોયું છે તે વાત જ એમને કરી છે। એટલે સમયસરની અંદર આચાર્ય કુનકુન ભગવાન કહે છે કે અમે તને આત્માની વાત કરીએ છીએ, અમારા નિજ વૈભવથી અમે આ જે કઈ પ્રાપ્તિ કરી છે એ પ્રાપ્તિ કર્યા પછી અમે તને વાત કરી છે, આત્મા જેવો છે તેવો અમે અનુભવીને તને વાત કરીએ છીએ, કોઈ કલ્પનાની વાત અમે તને કરતા નથી। માટે પછી આગળ વાત કરે છે, માટે અમે જે તને કહીએ છીએ એવો આત્મા તું અનુભવ કરીને અમારું કહેલું પ્રમાણ કરજે, વાતોને યાદ રાખીને નહીં, આખું સમયસર યાદ રાખીને નહીં, આખું સમયસર અમે જે કહીએ છીએ સમયસર, એટલે આત્મા, આત્માનો સાર, આત્માનું સ્વરૂપ, આત્મા સમયસર આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, આત્મા કેવો છે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, ટૂંકમાં નવ તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે, આત્માનું સ્વરૂપ જ છે કે છ પદ કયો। તો કે છે કે ના તું આ હું કહી જાઉં છું યાદ રાખીને નહીં, પરંતુ હું તને જે કહું છું તે તું તારા અનુભવ દ્વારા, અમે જે અનુભવ્યું છે તું અનુભવીને આ પ્રમાણ કરજે, અમે અનુભવ દ્વારા તને કહીએ છીએ। તો જૈન દર્શનની અંદર જે કઈ વાતો કહેવામાં આવી છે તે માત્ર અનુભવપૂર્વકની વાતો છે, અને આ સ્થળે જે પહોંચીએ છીએ એને સદાય ધ્યાન હોય છે, અહીંયા જે જાય છે તેને સહજ સમાધિ હોય છે, અને જે સહજ સમાધિ છે એ સાચું ધ્યાન છે, અને એ સમાન એનલાઇટન, એટલે કે પોતે આત્મ સ્વરૂપ છે અને શરીર આદિથી સમગ્ર જગતના પદાર્થોથી પોતે સર્વથા ભિન્ન છે એને પોતાને કોઈ પણ પ્રકારનો કઈ સંબંધ નથી એવું સ્પષ્ટ એ જુએ છે. વાતોની નથી આ વાત, આ કોઈ કલ્પિત વાત નથી, આ અનુભવ દ્વારા એમ દેખાય છે. એમાં જરાય અતિશયોક્તિને સ્થાન નથી. જેવું છે એવું દેખાય છે. હા, વાત સાચી છે કે ત્યાં પહોંચવાને માટે આપણે પુરુષાર્થ ઘણું કરવો પડે, પ્રબળ પુરુષાર્થ આપણે કરવો પડે, પણ કરીએ તો એનું ફળ ન મળે એવું બનતું નથી. ટાઈમ લાગશે, કેટલો કોને કેટલો ટાઈમ લાગશે એ ટાઈમની આમાં કોઈ લિમિટ નથી, ટાઈમની આમાં કોઈ લિમિટ આપી નહીં. એવું પ્રબંધ કે મને જે કામ કરવા માટે 15 વર્ષ લઈ ગયો એ કામ કરવા માટે તમને 2 વર્ષ પણ લાગે, 12 મહિના પણ લાગે, પણ એના માટે કોઈ ટાઈમ લિમિટ નથી. પણ એ કાર્ય થઈ શકે છે, અને એની માટે એ કાર્યના માટે જે કઈ સાધન છે એને ધ્યાન એવું નામ પણ આપવામાં આવ્યું છે. એટલે જૈન દર્શનમાં તો જ્યારે ધ્યાનની વ્યાખ્યા કરવામાં આવી, આપણે ત્યાં દરેકે દરેક વાતોની વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રથમમાં પ્રથમ એની વોટ ઇઝ અ ડેફિનેશન, ટેલ મી ધ ડેફિનેશન. એ બધી ડેફિનેશનો આપણે જૈન દર્શનની અંદર, બીજા દર્શનો બધી ડેફિનેશન નથી આપી એમ નહીં, પણ આપણે ત્યાં તો બહુ એક્ઝેક્ટનેસ, એટલી બધી એક્ઝેક્ટનેસ છે. એટલે આચાર્ય ઉમાસ્વતી મહારાજ થઈ ગયા લગભગ 1900 વર્ષ થયા, 1900 વર્ષ થયા આચાર્ય કુનકુંદાચાર્ય પછી એમના શિષ્ય હતા, અને એમને તત્વાસૂત્ર લખેલું છે. એ તત્વાસૂત્ર આપણને સ્વતંબર અને દિગંબર બંનેને માન્ય છે. એ 5-7 સૂત્રો સિવાય કંઈ ફેર નથી. તો એની અંદર ધ્યાનની વ્યાખ્યા આપી છે એમને, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, આ એની વ્યાખ્યા આપી છે કે સમગ્ર ચિંતાનો જયારે નિરોધ થાય છે અને એક વસ્તુમાં જયારે જીવ એકાગ્ર થાય છે, એક વસ્તુ તે પોતાનું સ્વરૂપ, એમાં જયારે એકાગ્ર થાય છે ત્યારે એને ધ્યાનની ઉત્પત્તિ થાય છે. એની પહેલા કોઈ ધ્યાન હોતું નથી, એની પહેલા જે કંઈ કરવામાં આવે છે એ ધ્યાન માટેનો અભ્યાસ માત્ર છે, એનો પ્રોસેસ છે. ત્યાં પહોંચવા માટે કોઈ પણ ઠેકાણે પહોંચ્યું તો પ્રોસેસ તો જોઈએ ને. ધ્યેય એક નક્કી કર્યા પછી આપણે પ્રોસેસમાંથી, પ્રક્રિયામાંથી તો પસાર થવું જ પડે. એ પ્રક્રિયામાંથી પસાર ન થઈ જાય તો કામ ના હોય. આપણે કોઈ કહ્યું હોય કે ભાઈ હમણાં અમેરિકાની અંદર છે તો ડોક્ટરનો ને એન્જિનિયરનો ધંધો હારો હાલે છે, તો સાંભળ્યું અને એવા માણસ પાસેથી આપણે સાંભળ્યું હોય કે ભાઈ આ માણસ કંઈ ખોટું બોલે એવી વાત દેખાતી નથી, તો આપણે જઈએ. તો આપણે નિર્ણય કર્યો અમેરિકા જવાનો, પણ અમેરિકાના જવાનો નિર્ણય કર્યો એટલે આપણે અમેરિકા પહોંચી નથી ગયા. એને માટે આપણે અહીંયા પહોંચવા માટેની બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, પાસપોર્ટ લેવો પડે ને, વિષય કરવો પડે ને, પૈસા અહીંયા સુધી પહોંચવાના માટે જોઈએ ટિકિટ ના ને, પછી અહીંયા કોને ત્યાં ઉતરશું, કોને ત્યાં નહીં ઉતરીએ, કોણ લેવા આવશે, એ બધી આપણે તૈયારી કરીએ. ત્યાર પછી અહીંયા પહોંચીએ અને ત્યાર પછી આપણે ધંધો ચાલુ કરીએ ત્યારે શરૂઆતમાં લાગે તો થોડા ફેલે જઈએ, પણ પછી ધીરે ધીરે જયારે થઈએ બરાબર એસ્ટાબ્લિશ ધંધો થઈ જાય પછી આપણે નક્કી થાય કે પેલા માણસે કહ્યું હતું એ વાત સાચી છે. તો આટલી બધી પ્રક્રિયા પછી એ સત્ય હાથમાં આવે એની પહેલા નહીં. હા, એમ નહીં બને, અહીંયા આવ્યો હોય, અહીંયા આવે ને લાગે ન મળે, 2 વર્ષ એવા જાય, 5 વર્ષ એવા પણ જાય, પછી બરાબર થાય તો ન થાય. તો આ બધી પ્રક્રિયા છે, ત્યાંથી અહીં સુધી પહોંચવા માટે બધી પ્રક્રિયામાંથી આપણે પાસ થવું પડે. એમ ધ્યાનનો અર્થ તો આ જ છે, અને એટલા માટે ધ્યાનના અધિકારીનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉમાસ્વતી મહારાજે કરેલું છે. આપણે તત્વાસૂત્ર જે આખું સૂત્ર છે એમાં એક એક સૂત્રની અંદર બહુ ગંભીર ભાવો ભરેલા છે. આખું જૈન દર્શન એમાં સમાડી દીધેલું છે. 700 સૂત્રો છે, વધારે સૂત્રો નથી, પણ એની અંદર આખું જૈન દર્શન સમાડી દીધું છે. એમાં આ ધ્યાનની વ્યાખ્યા કરવામાં, અને એમાં પણ એ વ્યાખ્યા, આના અધિકારી કોણ છે કે 75 ગુણસ્થાન કે 70 એવા જ્ઞાની જેને આત્મદર્શન થયું છે એ ધ્યાનના અધિકારી છે, અને ખરેખર તો 5મે 6મે ગુણસ્થાન કે 7મે ગુણસ્થાન કે સ્થિત ગૃહસ્થ અને મુનિઓ એના અધિકારી છે, ત્યાં આ વાત કરી છે. એટલે ધ્યાનનો અર્થ આપણે વાત કરી છે કે ધ્યાનનો અર્થ આ થાય છે કે પોતાના સ્પર્શ સ્વરૂપનો જે સ્પર્શ કરવો એ ધ્યાન છે, અને એ વારંવાર એને સ્પર્શ કરવો. એ સ્પર્શ એક વખત કર્યા પછી તો એ ચાલુ રહે જ છે, એ સ્પર્શ કર્યા પછી તો એવા ચાલુ રહે છે, પણ એની અંદર વધારો કરવાને માટે ફરી ફરીને એકાગ્રતાની પ્રક્રિયા જ્ઞાનીઓ કરે છે. એટલે એ લાઇટ તો થઈ ગયેલું છે પણ એ લાઇટનો પ્રકાશ વધારે છે. એટલે ખરેખરું જૈન દર્શનની અંદર જે ધ્યાનનું સ્વરૂપ છે એ ધ્યાનની શરૂઆત અહીંથી થાય છે. એની પહેલા કોઈ ધ્યાન ભગવાને કહ્યું છે નહીં, પણ આ ઠેકાણે પહોંચવાને માટે જે કઈ પ્રક્રિયાઓ કઈ છે એને પણ ધ્યાન એવું નામ આપવામાં આવે છે. કેમ કે એ પ્રક્રિયાનું પરિણામ આ ફળ આ છે, એટલા માટે એને પણ ધ્યાન. તો જૈન દર્શનની અંદર બે પ્રકારના ધ્યાન છે. એક તો ચિંતન રૂપ ધ્યાન છે અને બીજું સ્થિરતા રૂપ ધ્યાન છે. આ બે પ્રકારના ધ્યાન છે. એમાં ખાસ કરીને જૈન દર્શનની અંદર ચિંતન રૂપ ધ્યાનની વિશેષતા કઈ છે, કેમ કે ચિંતન દ્વારા તમે કોઈપણ વાતનો નિર્ણય કરી શકો છો. કોઈપણ વાતનો આપણે નિર્ણય કરો તો આપણે ચિંતન ગમે અભ્યાસ, એની વાત નથી કે જૈન કોઈ જૈન દર્શનના અભ્યાસ, કોઈપણ અભ્યાસને માટે પણ તમારે સમય પર્યાંગીની હોય કે ડાક્ટર લાઈન કોઈ પણ લાઈનની અંદર તમારે ચિંતનપૂર્વક તમારે એનો વિચાર કરો તો તમે નવું નવું નવી નવી વસ્તુ એમાંથી એમાંથી ડેવલપ કરો. વાત તો એક હોય, પછી ઘણી બધી ડેવલપમેન્ટ ક્યાંથી આવે, ક્યાંથી આવે છે આટલું બધું જે ડેવલપમેન્ટ થયું છે એ થયું ક્યાંથી? ચિંતનમાંથી. મોટા મોટા જે સાયન્ટિસ્ટો જગતના છે એ સાયન્ટિસ્ટોનું જો જીવન જોઈએ, તમે આઈન્સ્ટીનનું જીવન જુઓ, ચિંતન ચિંતનયુક્ત એની પેઠાઓ એક ઠેકાણે. પછી ખાવા પીવાની કોઈક વખતે તમને ખ્યાલ નથી રહેતો, એટલા બધા એમાં એકાગ્ર હોય છે. જે જે લોકો રિસર્ચ કરી છે એ લોકોએ હંમેશા એકલા રિસર્ચ કરેલી છે. ચિંતન તો અહીંયા પણ એ ચિંતનનો મોટો પ્રોસેસ છે કે ચિંતન દ્વારા તમે ને પામી શકો એમ છો. ચિંતન જેટલું તમે આપણે ઊંડું કરીએ તેમ એ વિષય જે છે એ વિષયની આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ. અને ચિંતન દ્વારા નવા નવા ઓપરેશન થાય છે, નવા આ બધું. એ કોણ લાવે? કે અધ્યક્ષથી આવે છે? ક્યાંથી? ચોપડીઓમાં લખેલા પહેલેથી કઈ? જેને શોધ્યું છે એને ચિંતન દ્વારા આ વાતો પ્રાપ્ત કરી છે. એના ચિંતન દ્વારા એનો પ્રયોગ, ચિંતન એનો પ્રયોગ, ચિંતન કરો પછી પ્રયોગ કરો, વળી પાછી કંઈક નવી વસ્તુ શોધી કાઢે એમાંથી, પછી એની પર પ્રયોગ કરે, વળી પાછું ચિંતન કરે કે આનું મતલબ આમ કરું કે કેમ કરું, એવું પેલા મગજમાંથી નક્કી કરે પછી પ્રોસેસ કરવામાં આવે છે, પછી એનું રિઝલ્ટ, પછી બીજો પ્રોસેસ. તો આ પ્રમાણે દરેકે દરેક વિદ્યાની અંદર, માત્ર આપણી આ એક વિદ્યાની વાત, દરેક વિદ્યાની અંદર, કારણ કે એસ્ટ્રોલોજી દ્વારા બહુ ચિંતન જોઈએ. એસ્ટ્રોલોજી નો અભ્યાસ કરવાની અંદર ઘણું બધું ચિંતન જોઈએ. ત્યાં વિના તમને એસ્ટ્રોલોજી નો અભ્યાસ થશે નહીં. કેમ કે ત્યાં તો બધી ગ્રહોની વાર પોઝિશન ને એની પછી માર્ક ને આને તે તો કેટલા યોગો હોય છે એની અંદર, એ બધા યોગોનો વિચાર કરવો પડે. અને ત્યાર પછી એનું નક્કી કરવામાં આવ્યું કે આ યોગનું આ ફળ, આ યોગનું આ ફળ, આમ થાય તો આમ. એમાં અમારે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ આવે અમારે મેડિકલમાં, તો ડિફરન્શિયલ ડાયગ્નોસિસ હોય તો ડાયગ્નોસિસ ઉપર આવે, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ હોય જ, કેમ કે હરકા ચિહ્નો બધા હોય. એમ બધાની અંદર ચિંતન કરવું પડે છે. દર્દ નક્કી કરવામાં અમારે ચિંતન કરવું પડે છે કે શેનો તાવ છે એ નક્કી કરવાના માટે અને બધી જાતના ચિહ્નનો વિચાર કરવો પડે, ચિહ્નોનો, અને પછી નક્કી કરવામાં આવે છે. તો ચિંતન છે એ દરેકે દરેક વિદ્યાની અંદર દરેકે દરેક ઠેકાણે આપણે તે ઉપયોગ છે. અને એક વાત છે કે જગતમાં જે કઈ વિદ્યાઓ વર્તમાનમાં છે એ બધી બધી વિદ્યાઓની અંદર એનું ધ્યેય શું છે કે મનુષ્ય જીવન અને જીવ જે કઈ છે એનું જીવન એ વધારે કમ્ફર્ટેબલ કેમ બને, એ સુખરૂપ એનું કેમ જાય, એને માટે આ બધું છે. આ જે કઈ વિદ્યાઓ છે એન્જિનિયરોએ અત્યારે તો જે કઈ આપણે સુવિધાઓ મળી છે એ સુવિધાનો આપણે વિચાર કરીએ તો અકબરને એવી નહોતી. લ્યો, અકબર કરતા આપણે વધારે, અકબરને સુવિધાઓ છે એના કરતા આપણે વધારે સુવિધાઓ અત્યારે છે, પણ છતાં આપણે સુખી નથી. અકબરને દિલ્હીથી અમદાવાદ આવવું હોય તો ઘોડા ઉપર એને આવવું પડતું. એના ઘોડા ઉપર કાબો તો પાલખીમાં આવે ચાર લાખ, પણ કેટલું દોડ દોડે એમ પાલખી દોડે. અને તમારે અત્યારે દિલ્હીથી અમદાવાદ આવવું હોય 1.5 કલાકની અંદર, અને હવે આવતા 20 વર્ષ પછી તો 1/2 કલાક. તો અકબરને આટલી ગરમી થઈ તો આપણે ફાટ લ્યો, ચાલુ કરી દીધું એર કન્ડિશનર. અકબરને એર કન્ડિશન હતું એક એર કન્ડિશનર, રિફ્રિજરેટર વિફ્રિજરેટર હતું, અને તો ફાટ દે કે ઠંડુ પાણી તમારા વીડ કાલ કહેતી હતી ગરમી બહુ છે હવે આ પાણી નહીં પીવાય, કે રિફ્રિજરેટરનું પાણી. આ છોકરો નીકળે તો આ
આપણે જોઈએ છીએ કે આ સુવિધાઓ અકબરને નથી, એટલે છતાં આપણે જેટલી જેટલી સુવિધાઓ વધતી જાય છે તેમ છતાં આપણા પ્રોબ્લેમ પૂરા થયા નથી. આપણે ત્યાં પ્રોબ્લેમ વધતા જાય છે પાછા. અકબરને આ સુવિધા હતી એ કઈ મને કહો. જેટલી સુવિધા વર્તમાનની અંદર એના એક મજૂરને, અમેરિકાની અંદર એક મજૂરને જેટલી સુવિધા છે એટલી સુવિધા અકબરને નહોતી. અને અકબરના વખતમાં જે માણસો હતા એ એમ જ કહેતા કે અકબર જેવો કોઈ દુનિયામાં સુખી નથી. અને આપણે એના કરતા વિશેષ સગવડતા છતાં આપણને એમ લાગે છે કે હજી કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. તો એ જે ખૂટતી કડી છે એ આધ્યાત્મ જે છે, એ વિદ્યા છે. જેમ બીજી બધી વિદ્યાઓ છે એમ આધ્યાત્મિક વિદ્યા છે કે જે દ્વારા આપણે જે ખૂટે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ વિદ્યાનું ખેડાણ દુનિયામાં બધે ઠેકાણે છે. ભારતમાં વિશેષ થયું છે, પણ એનો અર્થ એવો નથી કે દુનિયામાં બીજું થયું નથી. દુનિયામાં બધે ઠેકાણે આ વાતનું ખેડાણ થયું છે. પણ એ એક વાત અહીંયા મુસીબત અહીંયા એક વાતની છે કે એન્જિનિયરે એરોપ્લેન બનાવ્યું તો એનો લાભ હું ને તમે પણ ઘણી ખુશીથી લઈ શકીએ છીએ, પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો તમારે લાભ લેવો છે, તમારે એ પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. બસ આટલો જ ફેર છે. એન્જિનિયર તો બિચારા ક્યાંય જતા રહે. આપણે અમારે ત્યાં એન્જિનિયર હતા, હું ડીસામાં હતો ત્યારે બનાસ ઉપર મોટો પુલ બનાવ્યો. અને કે આ રાતને દાડો મેં 1.5 વર્ષ થયા એને પુલ બનાવતો. મહેનત કેમ મેં કરી છે કે હમણાં પેલા ઉદઘાટન કરવાના બીજા આવી જશે એટલે કે મારું કોઈ નામે નહીં લે કે. એટલે પુલ બનાવનાર બીજા હતા, મજૂરોનો ઉપયોગ કરનાર બીજા, એનો ઉપયોગ કરનાર બીજા. પણ આ એક એવી વિદ્યા છે કે એની અંદર એ પ્રક્રિયામાંથી દરેકે દરેક જીવે પોતાને પસાર થવું પડે છે. હા, એ વાત કરી કે જે પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે એ તમને રસ્તો બતાવે, તો ચાલવું પડે તમારે. આની અંદર કોઈ તમને એ ઠેકાણે લઈ જાય બીજો એ બની શકે નથી. તો આ વિદ્યાની અંદર આ એક વાત છે કે બીજો કોઈ તમને કાંઈ, હા તમને એવી રીતે જોવું એ બધો પ્રોસેસ, તમે ક્યાં ભૂલ કરો આ કરો એ બધી વાતો તમને બરાબર બતા, પણ ચાલવું પડે તમારે. શું કેમ જેસી મારે માટે રોટલી દાબા સત્તા કરે, પણ ચાલવું પડે મારે, ગળે ઉતાર પડે મારે, પચાવવું પડે મારે, ત્યારે મને શક્તિ આવે. તો આ વિદ્યાની અંદર પણ એમ જ છે કે રસ્તો બતાવનાર તમને મળે, પણ એ આખી પ્રક્રિયામાંથી તમારે જાતે પસાર થાવ તો જ એનો લાભ મળે. કોઈ કામ કરે, એન્જિનિયર કામ કરે અને આપણે લાભ મળે જેમ બધા કામ કરે, એવું આ વિદ્યામાં છે નહીં. બીજી વિદ્યામાં આ વિદ્યામાં આટલો ફરક છે. તો આપણે ધ્યાનની વાત કરીએ છીએ કે આ ધ્યાનનો પ્રોસેસ છે. અને એ ધ્યાનના પ્રોસેસની અંદર આપણે ત્યાં ચાર પ્રકાર કયા છે, ધ્યાનના ચાર પ્રકાર કયા છે, કે આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. એટલે કે આખું જે સાયન્સ છે, આખું સાયન્સ ડેવલપ જે કર્યું છે એ કોને કર્યું છે, તો ભાઈ આપણા આદ્ય ગુરુ કોણ, તો આદ્ય ગુરુ તીર્થંકર. એ તીર્થંકરોએ જે કંઈ કહ્યું છે એમના અનુભવ દ્વારા, કે તે એમ જ છે, એમની જે આજ્ઞા છે એમ જ છે, માન્યતા કંઈ ફેર નથી, એ વાતનો આપણે નિર્ણય કરવો અંતરમાં. કે ભાઈ અત્યારે મને કદાચ મારી બુદ્ધિ એટલી નથી કે હું સમજી શકું. કોઈ વખતે એવી વાતો પણ આવે શાસ્ત્રની અંદર કે વર્તમાનમાં આપણે ન સમજાય, આપણે અંતરંગ શુદ્ધિ થાય અને આપણી યોગ્યતા વધે. જેમ કે નાનું બાળક હોય તો એ બાળક 5 વર્ષના બાળકને કંઈક કેલ્ક્યુલસ ગણિત ન સમજાય, કેમ કે એટલી એની ક્ષમતા નથી, એટલી એને કંઈ મેડિકલની વાતો સમજાય નહીં 5 વર્ષના બાળકને. એને માટે એની ક્ષમતા જોઈએ. એ આપણી ક્ષમતા હશે તો આપણને સમજાશે, ત્યાં સુધી કદાચ ન પણ સમજાય. એવી વાતો આવે, એરંડેરુ પર્વતની વાતો આવે, એવી કેટલી વાતો આવે શાસ્ત્રમાં કે જે વર્તમાનની અંદર આપણને એનો ખ્યાલ ના આવે. પણ જે પ્રયોજનભાવ વાત છે, એટલે કે આત્મ સંબંધી જે કઈ વાતો છે એનું તો આપણે ચિંતન કરી શકીએ એમ જ છીએ, એમાં તો કોઈ જાતનો વાંધો ના આવે. પણ હવે કર્મગ્રંથની વાતો એવી છે કે કર્મગ્રંથની વાતો અમુક સમય અમુક કર્મ છૂટે ને અમુક બંધાય ને આ એની બહુ વિગતો છે, કે તમને અવધિજ્ઞાન પ્રગટ થાય એવી સ્થિતિમાં તમે આવો ત્યારે તમને વસ્તુ દેખાય, ત્યાં સુધી વસ્તુ આપણે દેખાય નહીં. તો એ જે કંઈ કહ્યું છે એ વસ્તુ જેમ છે તેમ બરાબર છે, એનું નામ યાજ્ઞા વિચય છે. એટલે કે પહેલા એક શ્રદ્ધા, આપણે કોઈ પણ જીવનની અંદર શ્રદ્ધા વિના આપણે કોઈ કામ કરી શકતા નથી. કોઈ પણ કામ આપણે કરવું હોય પહેલા શ્રદ્ધા આપણે કરવી પડે. કોઈ કહે કે આજે મર્વિન્સમાં સેલ છે તો આપણે માનવું પડે. બધી વાત સાચી કે છે, મર્વિન્સમાં સેલ છે, આપણે પણ જાઓ, આપણે પણ લેવો લેવો પડે. એ તો માનવું તો પડે ને, મર્વિન્સમાં સેલ એમ કીધું, આપણે તો પેપર વાંચ્યું ન હોય અને ફોન આવે તો આપણે માનવું જ પડે કે આ કે છે, આ કે છે, વિભૂતિ કે છે, એવા સાચી છે. એ કોઈ દિવસ એને ક્વેશ્ચન નથી કર્યો કે આ સેલ નથી મરવું, ના સાચું છે ખોટું, કોઈ જગ્યા વિભૂતિ એ કહ્યું નહીં, એને કોઈ ક્વેશ્ચન નથી કર્યો જયશ્રી એ કે કરવું એ. તમે આ ખોટું કહેતી છે એવું કોઈ આ બે કોઈ પ્રશ્ન નથી કર્યો કે એ રાઈટ. એમ અહીંયા પણ પેલા તો કોઈ પણ કામમાં આપણે શ્રદ્ધા તો જોઈ છે, એટલે ભગવાનના અનુભવ દ્વારા જે કહ્યું છે એની પહેલા આપણે શ્રદ્ધા કરવી પડે. કેમ કે એના કોઈ પણ કામમાં ડાક્ટર પાસે જઈએ તો ડાક્ટર ઉપર વિશ્વાસ કરવો પડે, એમ કે અમારું દર હટાશે કે નહીં હટાવે એની શું ખાતરી. ભાઈ તારે ખાતરી કરવી કે તારે વિશ્વાસ હતો એને તારે બીજે પહે જા, પણ જ્યાં જઈને એને વિશ્વાસ તો રાખવો જ પડશે ડાક્ટરનો. હે ડાક્ટરનો વિશ્વાસ તો એને રાખવો જ પડશે, છૂટકો જ નથી. એમ દરેક ની અંદર એન્જિનિયરનો એ કંઈક થઈ જાય, કઈ કઈ ને કઈ આપણા રેફ્રિજરેટર બગડી જાય, આ બગડી જાય, કાંઈક ને કંઈક બગડી જાય, તો એનો જે જાણકાર છે એનો આપણે વિશ્વાસ, પ્લમ્બરનો આપણે વિશ્વાસ નથી કરતા કે ભાઈ આમ થશે કે આમ, એનો વિશ્વાસ આપણે કરવો જ પડે. તો અહીંયા પણ આપણે વિશ્વાસ કરવાનો છે, અને એવા માણસનો વિશ્વાસ કરવાનો છે કે જે કોઈ સામાન્ય નહોતા, જે અસામાન્ય હતા. એટલે કે જેની સાહેબી, મારી તમારી તો કઈ એને હિસાબ બંધ છે, તેની સાહેબીવાળા એ મહાપુરુષો હતા કે જેને રાતના રાત છોડી દીધેલા છે. એવા મહાપુરુષોએ અનુભવ દ્વારા આ વાતો કરેલી છે. હે ઋષભદેવ ભગવાન કે ભગવાન મહાવીર કે આપણા જે કોઈ તીર્થંકર હતા એ બધા કોઈ રેંજી પેંજી કોઈ ભિખારી નતા, મોટા મોટા રાજવાળા હતા, ચક્રવર્તી હતા. મારા બધા આપણા બધાની સંપત્તિ ભેરી કરીએ તો એની મોજણી હીરા થાય એટલી સંપત્તિ આપણી પાસે નથી, એની મોજણી હીરા ન થઈ શકે. એવા સંપત્તિવાળા માણસોએ પૂર્ણ જેને સંપત્તિથી બધા પ્રકારની જગતની જેને આપણે સંપત્તિ કે જેને આપણે સુખના સાધનો એ બધા સાધનો જેની પાસે પૂર્ણ હતા, એવા પુરુષોએ પોતાના અનુભવ દ્વારા આપણે વાત કરી છે. કોઈ સામાન્ય માણસોએ વાતો નથી કરી, એમને અને એને જેને વાત કરી એને તમારી પાસે કઈ લેવું નથી, તમારી પાસેથી જેને કઈ લેવું નથી, તમે ખાવાનું આપો નથી આપતો એ કોઈ પરવા નથી કરતા, એ તો મેં વાત બોલી દીધી. પછી પછી ખાવાનું કોણ ખબર નથી, કુનકુંદાચાર્ય જે વખતે ગ્રંથ લખેલો સમયસા ક્યાં ગમું કહી દીધો ત્યાં, એને એમ નથી થયું કે અમે લખ્યું છે ને એટલી મહેનત કરી છે, કોણ આનું કરશે ને ક્યાં જશે, કાંઈ નહીં લખી દીધો લખી ગયું. તો એમને તો એટલા બધા નિષ્પૃહ હતા કે એને જગતની કોઈ ચીજની સ્પૃહા નહોતી, કેમ કે પોતાના આત્માના આનંદમાં એવા મસ્ત હતા કે એને જગતની કોઈ પરવા નહોતી. રાજી તો રાજી છોડી દીધું, ગયો રાજ, કારણ કે મારા જે કંઈ કામ કર્યું છે, મારો જે આનંદ છે એની અંદર આ લોકો મારું ઉલટું વિઘ્ન કરે છે, તો હું હવે જંગલમાં રહીશ, મારે આ કોઈની જગ્યા જોઈતું નથી. અંદર એને ડિસ્ટર્બ થતું એટલા માટે છોડી ગયા, એટલી બધી પોતે અંદરથી એટલી બધી વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, એટલી બધી અંદર અંતરલક્ષ્મી પ્રાપ્ત કરી હતી કે લક્ષ્મી આગળ આ લક્ષ્મી જગતની લક્ષ્મી ને જગતનો રાજ તેમને તૃણાતુલ્ય લાગે. તો એવા મહાપુરુષોએ આપણે વાત કરી, તો આપણે પહેલા શ્રદ્ધા તો થોડી કરવી પડે. પણ છતાં કેમ દર્શનની અંદર અંધશ્રદ્ધાની કોઈ વાત નથી, આપણે ત્યાં દરેક દરેક વાત લોજિકલ કન્ક્લુઝન છે, એક બેઝ દીધું પછી તે જ સુધી બધું લોજિકલ, એક પછી એક પછી બધું લોજિકલ આવે, ક્યાંય લોજિક વિના આપણે ત્યાં વાત છે જ નહીં. તો આજ્ઞા વિષય એ વાત કરી, પછી વિપાક વિષય એ કે આ સંસારની અંદર દુઃખ શા માટે છે, કેમ કે આ લોકો જયારે મહાપુરુષો જે વખતે આ ચિંતનમાં ગયા ત્યારે એમ પાસે આ પ્રોબ્લેમ હતો કે જગતની અંદર દુઃખ કેમ છે. જેમ ગૌતમ જે વાત જોઈ તે ભગવતમ જોયું કે આ જરા છે, આ માણસ ઘરડા થાય છે, ચાલવાની શક્તિ નથી, કોઈ રોગી છે, દરિદ્ર છે અને મૃત્યુ છે.
આ બધા કારણથી મનુષ્ય દુઃખી છે અને મનુષ્ય જીવન કેવું છે,
શું ખાવું પીવું પહેણવું, છોકરા મોટા કરવા, ભણાવવા, પહેણાવવા અને પછી એ પછી મરી જવું, આ જીવન છે મનુષ્યનું કે બીજું કઈ છે? એમ કે વિચારક હતા ને, વિચારક હતા ને, એ કે સામાન્ય તો હતા નહીં, તો કે આવું જીવન છે, આટલા માટે મનુષ્ય જીવન છે અને આ બધું દુઃખ છે. હું બધું ધ્યાન પડે દુઃખ કેમ આવે છે, હું ઈચ્છતો નથી એ વસ્તુ કેમ બને છે, હું ઈચ્છતો નથી, કોઈ રોગને ઈચ્છતું નથી, છતાં કોઈને રોગ નથી આવો બનતું નથી, કોઈ દરિદ્રતા ઈચ્છતું નથી પણ છતાં દરિદ્રોની દરિદ્રતા છે છે અને છે જ, મૃત્યુ કોઈ ઈચ્છતું નથી, મૃત્યુ આવે છે, તો આ બધી વાતોમાંથી અમે કેમ છૂટીએ એવા પ્રશ્નો ઉપરથી એમણે આ સાયન્સ આખું ડેવલપ કર્યું. તો અપા એવી છે, શા માટે આ દુઃખ છે અને કઈ રીતે એનું નિરાકરણ થઈ શકે, એનો જે વિચાર કરવો કે ભાઈ દુઃખનું કારણ શું છે, એનો બહુ મોટો વિસ્તાર એમને વિચાર કર્યો. એમને નક્કી કર્યું કે ભાઈ દુઃખનું કારણ મોહ છે, અને મોહ છે પછી એના ભેદો અને પ્રભેદો બધું બતાવ્યું કે દુઃખનું કારણ ઈચ્છા છે. અને આ બધા દુઃખો થાય છે એ પૂર્વકર્મને આધારે આપણને વર્તમાનની અંદર આ પ્રાપ્તિ થાય છે. આ બધી વાતોનું જે ચિંતન કરવાનું એને પછી કહે છે વિપાક વિચય ધ્યાન, કે ભાઈ આવું કેમ, એક માણસો જન્મથી જ રોગી કેમ, એક માણસને કોન્જેનિટલ ડિઝીઝ કેમ, એક જ કુટુંબમાં હોય, એક જ મા બાપના ત્રણ છોકરાની અંદર એકને કોન્જેનિટલ હોય, બેને કાંઈ ના હોય, એમ કેમ, તો એનું કારણ શું. તો આપણે કે બધું બહુ વિસ્તૃત એનું વર્ણન કરવું, શા માટે આવું હોવું જોઈએ, દર્દ શા માટે હોવું જોઈએ, જન્મથી શા માટે હોવું જોઈએ, કોઈ જન્મથી હોય અક્કલ તો લાંબી ન હોય, સુખી હોય, પાર વિનાના પૈસા હોય, હા પાર વિના લોકો પાસે પૈસા હોય, અક્કલ આપણા જેટલી ન હોય, આપણે અક્કલના હોય અથમીર હોય એવા કેટલા મેં જોયા, ન હોય કરોડપતિ કાંઈ ના મળે, આ બધા શેખો હોય છે બધાને આપણા કરતા બુદ્ધિ વધારે હશે એમ માનો, હા રોજની કરોડો રૂપિયાની આવક, રોજની એક દિવસની એ લોકોને હોય છે. તો આમ બધું કેમ, અને એક માણસને બિચારો જન્મે ત્યાંથી લાગે ત્યાંથી દૂધે પીવા ન મળે, એને ખાવાય ન મળે, કે એની માને ખાવાનું જ ન મળ્યું કે ધાવણ આવે, આ બધી વાતોને જયારે આપણે પ્રોબ્લેમ, એક આમ સુખી, એક જન્મથી દુઃખી, એક જન્મથી જ આંધળો, એક જન્મથી જ બેરો મૂંગો, હા સારું ઘર હોય એવું નહીં, પાછું સારું ઘર અમારે ત્યાં બેરામુંગાની શાળા ચાલે છે પાલનપુરની અંદર, આંધળાની અમારે સ્કૂલ છે, બેરામુંગાની સ્કૂલ છે. આપણને આશ્ચર્ય થાય કે આવા મા બાપને ત્યાં આવું છોકરું, હા બુદ્ધિશાળી આગળ પડતા મોટા વકીલો હોય મોટા ડાક્ટર હોય છોકરું, એમાં ત્રણ છોકરામાંથી એક જ છોકરો એવું નીકળે, કે આ બધું શા માટે. તો એનું આપણે વિપાક વિચય એનું બહુ ચિંતન બહુ આપણે તો બહુ કરવામાં આવ્યું છે. આ બધે દરેકે દરેક વાતો શા માટે બને છે, શા માટે નથી બનતી, એને એક વન પ્લસ વન ઇક્વલ ટુ 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 જ થાય પછી ગમે ઠેકાણે જાઓ, એવું સ્પષ્ટ વર્ણન આપણે ત્યાં આ બધી વાતોનું કરવામાં આવ્યું છે. તો અને આ જગતનું સ્વરૂપ શું છે, આ જગત કેવી રીતે બન્યું, શા માટે ઉત્પન્ન થયું, કેમ ઉત્પન્ન થયું, કોને ઉત્પન્ન કર્યું, એનું આખું એનું કોન્સ્ટિટ્યુશન શું છે, એ બધી જે વાતો છે એને સંસ્થાન વિચય ધ્યાન, એને સંસ્થાન વિચય ધ્યાન. તો આ બધાનું ચિંતન શું કરવાનું છે, આ ચિંતન શા માટે, કે એક આત્માને એટલે કે આ જીવો જે છે એ બધાને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય અને એને સુખ જ પ્રાપ્ત થાય એવી વિધિ પ્રાપ્ત કરવાને માટે આ બધા ચિંતનના પ્રકારો આપણે ત્યાં છે. અને એ ચિંતન દ્વારા પછી માર્ગ શું છે એનું ચિંતન, આ બધું કર્યું કે કેમ દુઃખ થાય, કેમ થાય, તો પછી કેમ એનો ઉપાય છે, તો એનું આખું ચિંતન આપણે ત્યાં છે. તો આ પ્રકારનું ચિંતનને ધ્યાન કહેવામાં આવે, અને એ ધ્યાનનું ફળ શું છે, એ ધ્યાનનું ફળ પોતાનું જે સહજ સ્વરૂપ છે, એ જે પૂર્ણ સુખરૂપ છે, એ સુખરૂપ પોતાના સ્વરૂપને પોતાને અનુભવ થવો, એ ધ્યાનની પ્રક્રિયાનું ફળ છે. તો આ ચિંતન દ્વારા જેમ જેમ આપણે ચિંતન કરીએ, એક વાત હોય, એક વાત એક વખતે, બે વખતે, ત્રણ વખતે, ચાર વખતે, પાંચ વખતે કે દસ વખત વાંચીએ, તેમ તેમ આપણે એમાં વધારે સમજાતું જાય છે, વધારે વધારે સમજાતું જાય છે. દરેક વિદ્યામાં એની વાત નથી, અમારી મેડિકલમાં આ બધું વાતો કરી ચૂક્યા છે બધું. દરેક વિદ્યાની અંદર જેટલું આપણે ચિંતન વિશેષ કરીએ, પ્રોસેસીસ પછી એક ઓપરેશન પ્રોસિજર્સ અમારે હોય તો ઓપરેશન પ્રોસિજર્સનો વિચાર કરીએ કે ભાઈ આમાં કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે, આ તે એ બધું એમાંથી આવે છે ને, ડેવલપ ઇટ. તો આ ચિંતનના પ્રકારમાંથી આપણે આખું મોક્ષ માર્ગ કેવી રીતે છે એ આખું ચિંતન. તો એક ચિંતનરૂપ આપણે ત્યાં ધ્યાન છે, અને ચિંતનરૂપ ધ્યાન કરતા 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 એને વારંવાર આ ચિંતનની અંદર એક બીજું આપણે ત્યાં છે બાર ભાવનાઓનું ચિંતન, એમાં ધર્મ ધ્યાન માટેની ચાર ભાવનાઓ છે, એકત્વ ભાવના, અનિત્ય ભાવના, અશરણ ભાવના અને અન્યત્વ ભાવના. આ ચાર ભાવનું વારંવાર ચિંતન કરવાનું હોય છે. જગતમાં ટૂંકમાં જગતનું જેવું સ્વરૂપ છે કેવું છે એનું ચિંતન બહુ જ આપણે ત્યાં વ્યવસ્થિત કરવામાં આવ્યું છે, તો એનું વિશાળતાથી ચિંતન એને કહે છે ધર્મ ધ્યાન. એટલે આ વ્યવહાર ધર્મ ધ્યાન, સાચું ધર્મ ધ્યાન નહીં પણ જેના દ્વારા પેલા ધ્યાનને પહોંચી શકીએ. અને બીજું જે ધ્યાનનો આપણે ત્યાં પ્રકાર છે એ સ્થિરતા. આપણું મન એક એવું છે, એટલું બધું ચંચળ છે કે એક ઠેકાણે આપણે એને રોકી શકતા નથી. એટલે એવા ચંચળ મનને એક ઠેકાણે સ્થિર કરવાની માટેની આપણે ત્યાં પ્રક્રિયા છે. છેવટે તો આપણે આ બધા પ્રક્રિયામાંથી આપણો આખું જે જ્ઞાન છે, અગર તો આપણું જે મન છે, જ્ઞાન કહો મન, મનથી સમજાય હશે વધારે, એ મનને સ્થિર કરવાનું કે આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં એ મન આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં રહીએ, અને આપણે જે ઈચ્છીએ એ વિષયનું ચિંતન કરે, બીજું કાંઈ ચિંતન ન કરે, એવી એક ક્ષમતા મનની આપણે પ્રાપ્ત કરવાની હોય છે. એની અંદર એક સ્થિરતારૂપ ધ્યાન હોય છે અને એના ચાર પ્રકાર કરવામાં આવેલા છે કે સ્થિર કરવું છે ને, કેમ કે પહેલા ચિંતન દ્વારા નક્કી થાય છે અને ચિંતન જયારે પૂરું થાય છે ત્યારે ચિંતનનું પરિણામ સહજ સ્થિરતા થાય છે, ચિંતનનું પરિણામ. પણ એ સ્થિરતાને માટે આપણને પોતાને વધારે સ્થિરતાને માટે આપણી પાસે બીજા પ્રયોગો છે અને એના ચાર પ્રકાર જૈન દર્શન અંદર ગણવામાં આવ્યા છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારનું ધ્યાન છે. એટલે કે કોઈ મંત્ર લીધો તો એ મંત્રનું જ આપણે ધ્યાન કરવાનું. કોઈ એક રૂપ લીધું એટલે કે ભગવાનની મૂર્તિ લીધી આપણે, અગર તો બીજું કોઈ રૂપ આપણે લીધું, શું કોઈ આપણે એક બીજું રૂપ કોઈ પણ ચિંતન આપણે, કેમ કે ઓમ નું ચિંતન કર્યું આપણે, ઓમ સામે ઓમ જ આવે આપણે, તો વારંવાર 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 આપણે એમાં એકાગ્ર થતા જઈએ, મન વારંવાર એકાગ્ર થતા તો મનની એવી ટેવ પડી જાય. પણ ક્યારેક ટેવ પડે છે, એને માટે એક આખી ભૂમિકા આપણે તૈયાર કરવી પડે કે એ પાત્ર જીવ જે હોય એ ધ્યાન કરી શકે, બીજો કોઈ ધ્યાન કરી શકે નહીં. ધ્યાન કરવા માટે બહુ મોટી ક્ષમતા જોઈએ છે અને જેટલા જેટલા, એટલે મહાપુરુષોએ કહ્યું છે કે બીજું તારે ધ્યાનમાં જવું છે તો હું તને રસ્તો બતાવું છું, આટલી વસ્તુ તારે કરવી પડશે, જો એ વસ્તુ કરીશ તો તું ધ્યાનમાં જઈ શકીશ, નહીં તો તું ધ્યાનમાં જઈ શકીશ નહીં. તો કે શું કહ્યું, તો દ્રવ્ય સંગ્રહ કરીને આચાર્ય નમીચંદ્રાચાર્યનો ગ્રંથ છે, એની અંદર એમને બે ગાથાઓ ખાસ કરીને બતાવી છે. એ બે ગાથાઓની અંદર એમને લખ્યું છે કે ભાઈ જો તારે ધ્યાન કરવું હશે તો રાગ દ્વેષ અને મોહ ન કર, જેટલા અંશે તને રાગ દ્વેષ અને મોહ જશે તેટલા અંશે તારું જે મન છે તે સ્થિર થશે, અને જ્યાં સુધી તને રાગ દ્વેષ મોહ વિશેષ પર પદાર્થોમાં છે એ પરપદાર્થના રાગ દ્વેષથી તને કદી સુખ મળવાનું નથી, પણ એ ધીરે ધીરે તું ચિંતન દ્વારા આ બધો વિચાર કરીને જેટલો જેટલો તું રાગ દ્વેષને મોહ છોડીશ એટલું એટલું તારું મન સ્થિર થશે. તો આપણે એક અવસ્થા એવી પ્રાપ્ત કરવા માટે વારંવાર આ બધા અભ્યાસના પ્રયોગો છે, આ વારંવાર અભ્યાસ કરવો પડે. અભ્યાસ ન કરીએ તો આ કામ આવે નહીં. કેમ કે ધારો કે આત્મસિદ્ધિ આપણે મોઢે કરવી છે તો એક દડામ તમે આત્મસિદ્ધિ મોઢે કરી નાખો એટલી બધી મારી તમારી ક્ષમતા નથી. શ્રીમદજીની વાત જવા દો, શ્રીમદજી જેવા હતા કે આથી આત્મસિદ્ધિ તો શું, તો રોજના 2000 શ્લોક કંઠસ્થ કરી, કંઠસ્થ એક વખત તમે બોલી જાઓ એટલે પટ 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 બોલી જાય. મહાત્મા ગાંધીજી એ અનેક ભાષાના જુદા જુદા શબ્દ એમને આગળ મૂકેલા, મહાત્મા ગાંધીજી તો લખી લે પેલા બોલી ગયા પણ જોઈ ગયા પોતે, એને પોતાનું તો યાદ એમ જ નતું. તો એવા પુરુષોની વાત જુદી છે, પણ મારા તમારા જવાનો માટે તો એકની એક વાત ફરી ફરીને પાંચ ગાથા તૈયાર કરવી હોય તો આપણે 15 કે 20 વખત એને કરી. અમારે એક મટીરિયલ મેડિકા આવતું, અમારા મેડિકલ સાયન્સમાં તો અમારે એમ કહેવાતું હતું કે મટીરિયલ મેડિકા આવે ત્યારે સવારે વાંચો સાંજે સફા, સાંજે તો ભૂલી જ જઈએ, કેમ કે બધા શબ્દ જેવા હોય. મટીરિયલ મેડિકાની અંદર આપણે બધા એ ગોખવાના છે ને, એક વસ્તુ બાકી જ નથી, એક એક દવાનું નામ ગોખવાના, એનો કેટલો ડોઝ ને કેટલું અપાય ને કેટલું ન અપાય ને કોના અપાય એ બધા નામ ને એવા જ બધા કે બસ હવે વાંચ્યું સાંજે ભૂલી જઈએ. 5-15 વખત 20 વખત એ બધું કરીએ ત્યારે મગજમાં બેસે બરાબર. બહુ સારા હોય, બહુ હોશિયાર હોય કોઈ, 4-5 વખત. પણ 5 વખત થી તો કોઈ ઓછું વાંચવા વાળો મેં જોયો, મને દેખાડો નહીં એવો હશે કોટો મોટો ભાગ નહીં. તો એમ આની અંદર પણ આપણે વારંવાર અભ્યાસ કરવો પડે છે. વારંવાર આપણું ચિત્ત જે છે એને એક પ્રત્યે એકાગ્ર કરવું પડે. આપણે એકાગ્રતા માટે આ ભૂમિકા છે કે રાગ દ્વેષ પ્રમાણમાં જેટલા આપણે ઓછા થાય તો જ આમાં તમે એકાગ્ર નહીં થશો. કે મન જ્યાં તમે એકાગ્ર થવાનું કર્યું નથી, મન કલકત્તા અહીંથી બેઠો તો સીધું સીધું હા સીધું સીધું બોટાદ પહોંચી જાય. એમ એમ ન પહોંચે, સીધું બોટાદ પહોંચી જાય. આ મુંબઈ લે, મુંબઈ પહોંચી જાય, જૂનાગઢ પહોંચી જાય, કઈ નહીં, ઠેકાણો નહીં, ગમે ત્યારે પહોંચી જાય. ટપ આ વાત કરતા, આ આપણે વાત કરતા ભગવાન નામ લેતર એમ જ ઉડી નહીં તો જૂનાગઢ પહોંચી જાય સીધું. તો એવું ચંચળ મન છે આપણું, તો ચંચળ મનને માટે આપણે પ્રયોગ કરવો પડે. ગીતાની અંદર એક વાત બહુ સરસ કરવામાં આવી છે, એક બે શબ્દની અંદર એમને વાત કરી છે. અર્જુને પૂછ્યું કે પ્રભુ આ મન એવું ચંચળ છે કે ઘોડાની ગતિથી હું પવનની ગતિથી વધારે આ ચંચળ છે, તો અમારે એને કાબુમાં કેવી રીતે લાવવું? તો ત્યાં એમને રસ્તો બતાવ્યો એક જ, અભ્યાસે ન છ વૈરાગ્ય ન છ, અભ્યાસ અને વૈરાગ દ્વારા મનને સ્થિર થઈ શકશે. અભ્યાસ અને વૈરાગ, વૈરાગ નથી એને થાય જ નહીં. જેને વૈરાગ્ય નથી એનું મન કોઈ દિવસ સ્થિર થઈ શકે નહીં. તો મને ફરી ફરી એક વિચારો, હું ઇચ્છતો નથી ફરી ફરી વિચારવું છું, એનો અર્થ એમ થયો કે હજી વૈરાગના ઠેકાણા વૈરાગ એના અંતરમાં થયો નથી. અને જો અંતરમાં વૈરાગ થયો હોય અને એકાગ્ર ન થઈ શકે એવું બનતું નથી, તો અંતરમાં વૈરાગ થાય અને વારંવાર સ્થિરતાનો પ્રયોગ કરવામાં આવે તો એનું મન એકાગ્ર થાય. અને એવું એકાગ્ર મન જે છે એ એકાગ્ર મનની અંદર, એકાગ્ર મન એટલે સ્થિર મન, એ સ્થિરની અંદર જ આત્મા દેખાય છે. જ્યાં સુધી મન સ્થિર થતું નથી ત્યાં સુધી આત્મા દેખાતો નથી. એટલે કે આપણે આપણું જે મન છે એ જગતના પદાર્થોમાં જે ભમે છે, એક બે ત્રણ ચાર અનેક પદાર્થોમાં જે ભમે છે, અને પૂર્વના સંસ્કારોના હિસાબે અનેક પ્રકારના ન ધરા આપણે વિચારો આવે. કોઈ દિવસ આપણે સ્વપ્ને કલ્પના નહીં કરી, પૂર્વભવના જે આપણા સંસ્કાર લઈને આવ્યા છીએ જેની કલ્પના કરી એવા આપણે સ્વપ્ન આવે, કલ્પના જ નથી કરી. કોઈ દિવસ કલ્પના ન કરી હોય એવી વાતો આપણે સ્વપ્નમાં જોઈએ છીએ. બધું આવ્યું ક્યાંથી? એ બધા આપણે સંસ્કાર પૂર્વના છે. એ બધા સંસ્કારો આપણે જયારે ઓછા થાય, બધા સંસ્કારો આપણને જયારે ઓછા થાય ત્યારે આપણું મન પોતાનું સ્થિર થાય. એટલે કે વૈરાગ હોય તો વૈરાગ એટલે જગતના પદાર્થો પ્રત્યે આપણો મોહ ઓછો થાય અને એમ લાગે કે ત્યાં કઈ નથી, અહીંયા છે એમ ભગવાને કહ્યું છે. અને જેમ ધીરે દિવસે 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 અનેક રીતે વિચાર કરતા, જગતના સ્વરૂપનો વિચાર કરતા કરતા આપણને લાગે ભાઈ વાત કહે છે એમ જ લાગે, મને પણ એ કહે છે એમ જ લાગે છે, એમ કરતા કરતા આપણે જેમ જેમ વૈરાગ વધે તેમ આપણું મન છે. અને એ મન જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી કોઈ ધ્યાન થતું નથી. આ બધા બે મહિના ત્રણ મહિના ધ્યાનના પ્રયોગો છે, બધું બોગસ છે. ઇટ્સ ઓલ બોગસ, ઇટ્સ નથિંગ એબ્સોલ્યુટલી. આપણે એમાં કઈ લાભ બે મહિના ત્રણ મહિનામાં થઈ જાય એવી વાત છે નહીં. ઇટ ટેક્સ સો ટાઈમ. પૂર્વનું તમે આરાધન કરીને આવ્યો વાત જુદી છે, બાકી બે ત્રણ મહિનામાં ટ્રાન્સમિશન આ મહેશોગી આમ કર્યું આને આમ કર્યું બધું ઓલ ઇઝ અ ઓલ સુપરફ્લુઅસ થિંગ, અને એમાં આપણો ટાઈમ જ બગડ્યો, એમાં બીજું કઈ લાંબુ થાય નહીં. પણ આપણે ત્યાં જે આખો પ્રોસેસ ચિંતનનો છે અને સ્થિરતાનો પ્રયોગ કર્યો છે એ સ્થિરતા પ્રયોગ પછી, પણ એની બેઝમાં આ જોઈશે, પહેલા વૈરાગ અને પછી અભ્યાસ, એના દ્વારા આપણું મન શાંત થાય. અને જયારે આપણું મન શાંત થાય છે તો એ સ્થિર મનની અંદર આપણું સ્વરૂપ દેખાય છે. એટલે કે આપણે આ આંખની પણ જ્ઞાનરૂપી આંખની પ્રાપ્તિ થાય છે. જયારે મન સ્થિર થાય છે ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવું ને, આપણે ત્યારે શરૂઆત કરી, ઉન્મિલિતમ નેત્ર એના તસ્મય શ્રી ગુરુવે. તો એક અંદર જ્ઞાન નેત્ર ખુલે છે, એટલે કે એ જે સ્થિર મન છે એ સ્થિર મનમાંથી આપણો ઉપયોગ જે છે એ છૂટો પડે. અને એ સ્થિર મનની અંદર ટૂંકમાં એટલી જ વાત, બીજી વધારે આગળ વાત નહીં. સ્થિર મન થાય છે તો ત્યાં આપણું જેવું સ્વરૂપ છે એવું આપણે સ્વરૂપ દેખાય. અને એક વખત સ્વરૂપ દેખાય પછી આ જગતના કોઈ પદાર્થ પ્રત્યે આપણે વૃત્તિ થાય જ, કેમ કે એનો મહિમાનો પાર નથી. મહત્વ મહિના મહ મહાધામ ગુણ ધામ ચિદાનંદ પરમાત્મા વંદો નમસ્કાર. એવું મહત્તત્વ છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એક સ્નેહ સુખ પરમ પ્રભાવ. તો એ પ્રભુ દેખાય છે, એટલે કે આત્માનું સ્વરૂપ પોતાને દેખાય છે. અને જયારે આત્મ સ્વરૂપ પોતાને દેખાય છે તો સમગ્ર જગતનો મહિમા, જગત આખું તુચ્છ ને લાગે છે. કેમ કે અંદર એવી મહિમાવંત ચીજ છે કે જેનો પાર નથી, અનંત ગુણ, અને જેની શક્તિનો પાર નથી કે જે એક સમયની અંદર ત્રણ કાળ ત્રણ લોકને જોઈ શકે એવું જેનું તો જ્ઞાનનું સામર્થ્ય છે. અને એક વખત એ સુખની પ્રાપ્તિ થયા પછી એ સુખનું કદી વિચ્છેદ થતો નથી. અને જગતની કોઈ પ્રતિકૂળ પ્રસંગ એવા નથી કે જે આની શાંતિનો ભંગ કરી શકે. એવો જગતમાં કોઈ પ્રતિકૂળ પ્રસંગ નથી કે જે જ્ઞાનીની શાંતિનો ભંગ કરી શકે. તો આ ધ્યાન જયારે પ્રાપ્ત થાય છે ત્યારે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રાપ્તિ થયા પછી જગતનો કોઈ પ્રતિકૂળ પ્રસંગ એની શાંતિનો હરી શકે એવી કોઈ જગતના પ્રતિકૂળ પ્રસંગમાં તાકાત નથી. મેરું ચડે પણ મનડા ન ચડે, જ્ઞાનીના મન ચડતા નથી. ભલે ભાંગી પ્રળય બ્રહ્માંડ જગતમાં ખડભડાટ થઈ જાય ગમે એટલો, જ્ઞાનીની શાંતિનો ભંગ થાય. આ શાંતિ છે આત્માની શાંતિ, હું તમે બધા પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. અને અનંત કાળથી જે આપણે પ્રાપ્ત નથી કર્યું એવું અવાબાદ સુખોની પ્રાપ્તિ આ માર્ગથી અને ધ્યાન દ્વારા થઈ શકે છે, હકીકત છે. એની અંદર કોઈ કલ્પનાની વાત નથી, આ કોઈ કલ્પના નથી, આ કોઈ થિયરી નથી કે ભાઈ આ જેમ કે છે ને કે ભાઈ આઈન્સ્ટીન થિયરી એક શોધી, ન્યૂટન થિયરી શોધી હતી, થિયરી ઓફ ગ્રેવિટેશન, એ તો બધી થિયરીઓ હતી, એમાં તો ફેરફાર કેમ કે અનુભવની વાત નથી. એમને તો એ વાત આખી સમજાવવા માટે એક થિયરી હતી, એવી થિયરીઓ ઘણી હોય, પણ અહીં તો અનુભવ પૂર્વકની આ વાત છે કે એવું આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ કે જે સુખ જે શાંતિ એમાં જગતનો કોઈ પણ 105 ડિગ્રી તાવ આવ્યો હોય તો એ શાંતિમાં ખડભડાટ થતો નથી. અને અહીંયા $3 મિલિયન હોય અને 104 ડિગ્રી તાવ આવ્યો હોય તો $3 મિલિયન ત્યાં રહે કે તું ગમે એમ કર્યા તાવ મારો ઉતરો હોય તો તારા $3 મિલિયન છે ને તને શું વાંધો? તો કે ના મારો તાવ ઉતાર, મારે $3 મિલિયન મારે કામ નથી એમ કે. તો અહીંયા તો એમ કે 3 આવ્યો છો, 4 આવે તો એને વાંધો નથી. હા ખબર છે ને, આ છેલ્લા માં છેલ્લી આપણે બાપુજી ગયા હતા ને ત્યાં પ્રોસ્ટેટ નું ઓપરેશન કરાવવા ગયા હા બોમ્બે પ્રોસ્ટેટ નું, ત્યારે ડોક્ટરે કહ્યું કે અત્યારે હું બધા પેશન્ટ જોયા પણ આના જેવા કોઈ પેશન્ટ મેં જોયા નથી. આ હકીકત તમને કહું છું, આ ફેક્ટ તમને વાત કરું છું. એમના મોઢા ઉપર દુઃખ નો અંશ પ્રગટ થયો નતો એક વખત પણ. હેરાન થતું તું કઈક કે હું થયું છે હું નહીં થયું. હા હું તો બીજી વાત કરું છું, તમને શાંતાબેન છે ત્યાં, તે એમને ફ્રેકચર થયેલું શાંતાબેન ત્યાં સોનગઢમાં છે. મારી વાઇફને એને બેની ફ્રેકચર, હું તે વખતે હોસ્પિટલમાં હતો, મારી વાઇફને ફ્રેકચર થયું હું ત્યાં ગયેલો. અને 3 દિવસ પછી આ શાંતાબેન આવ્યા આબુ ગયેલા ત્યાં એમને ફ્રેકચર થયું. મારી વાઇફને એમ ફ્રેકચર હરખું થયેલું, એના બેને એક્સરે તો ખબર ન પડે કે આ શાંતાબેન છે મારી વાઇફનો છું. તો જયારે એ અમારે અહીં ઉપર હેડ ફીમન હેડ ગયેલું નેકમાં ફ્રેકચર હતું તો દેખી દીધું જગ્યા નેલિંગ કરો વગર તો રિપ્લેસમેન્ટ બેમાંથી એક જ કરવું પડે ને આપણે, તો ત્યાં નેલિંગ એ વખતે થતું હતું નેલિંગ કરતા. તો મને એ શાંતાભાઈને કહ્યું કે ભાઈ એક કામ કરો, તમે ડોક્ટરને એમ કહો કે મને એનેસ્થેસિયા ના આપે, એ ભલે મારું ઓપરેશન કરે, મને કોઈ જાતનો વાંધો નથી. આ ટકા આ વાત મને કે બધું હું ગાંડો નથી થઈ ગયો શાંતાભાઈ, હું તો નહીં કહેવા જેવું એ વસ્તુ. કેમ કે આ તો 2.5 કલાક ઓછામાં શું થાય અને લગાવે તમે તમારા ધ્યાનમાં નહીં રાખો તો આમ કરી શકો કે હું રહીશ, તમે શા માટે ગભરાવ છો? આ તો હું દાખલો આપું છું, આ હમણાં બનેલાની વાત કહું છું. આ કઈ મોટા કઈ મોટો ટાઈમ નથી થઈ ગયો. 1976 ના મે મહિનાની 24મી તારીખે મારા વાઇફને ફ્રેક્ચર થયેલું. અને આ 1976 ના મે મહિનાની 27મી કે 28મી તારીખ હું તમને આ વાત કરું છું. એની અત્યારે છે સંતાબેન તો હયાત શું. તો આ ક્યાંથી મારે તો કહું આ તાકાત ક્યાંથી આવી? અગર ક્રાઇસ્ટની વાત તો આપણે કીધું કે હશે ગપ્પા બપ્પા એમ આપણે એમ લાગે એ વખતે કઈ ના એ વાત સાચી, પણ અત્યારે આપણે એમ કહી શકીએ, પણ આ તો વર્તમાનની અંદર આ પ્રસંગ, તો વર્તમાનના પ્રસંગ, અને આ લાડકજીભાઈ નો પ્રસંગ ને તો હજી 1.5 વર્ષ થયું, બધા થયું જ નથી. એના મન ઉપર ક્યારે તમે અશાંતિ જોઈ નહી, આ તાકાત ક્યાંથી આવી? એ ધ્યાનની તાકાત છે, એ ધ્યાનની એટલે સ્વરૂપ પ્રાપ્તિની તાકાત છે. એને કોઈ જગતની કોઈ પ્રતિકૂળ પ્રસંગ 105 ડિગ્રી તાવર કે કદાચ એનો હાથ કાપી નાખે તો એના મનની અંદર ક્ષોભ નથી થતો કે આ મારો હાથ જ નહીં, મારે ક્યાં છે. એટલે એ તો પોતાના સ્વરૂપમાં ગુપ્ત છે. એવા જે પુરુષો છે એ સદા હંમેશા સમાધિ અને ધ્યાનમાં રહે છે. તો આવી જેને ક્ષમતા પ્રાપ્ત કરવી છે, આ થઈ શકે એમ છે. આ કઈ આપણા ઠંડાપોરના ગપ્પા કે આ કોઈ ફેરી ટેલ નથી, આ કોઈ ફેરી ટેલ નથી, આ હકીકત છે. આ થઈ શકે એમ છે, હા મહેનત કરવી પડે. આપણે આ રોટલા કમા માટે 70 વર્ષ આવું તો મુંડાયું એમ કહો ને, આ કોલેજની અંદર 70 વર્ષ ભણ્યા, 17 યર્સ કન્ટિન્યુઅસ પોસ્ટ ગ્રેજ્યુએશન થયું, તો મને 28 વર્ષ થયા હતા. 5મા વર્ષથી જ ભણવાનું, 6ઠ્ઠા વર્ષથી ભાઈ ચાલુ કર્યું, તો 28 વર્ષ પૂરા થયા ત્યારે પૂરું કર્યું. તો એમાં મેં જો આમાં એટલા વર્ષ કાઢવા નહીં પડે, તો એમાં આપણે એટલું છે. આમાં જો આપણે જે ચિત્તથી ત્યાં કામ કર્યું હતું, જેમ પરીક્ષા આપવાની હતી ને ત્યારે હું એક જ વખત ખાતો, કેમ કે હાંજે ક્યાંય ઊંઘ આવી જાય પછી વંચાય નહીં. તો એમાં જેટલું ધ્યાન રાખી અને આપણે જેટલી રસપૂર્વક પરીક્ષામાં પાસ કરવા માટે પ્રેઝન્ટેશનમાં આપણે કરીને જેટલી મહેનત કરીએ, એ પ્રકારની આમાં જો કોઈ મહેનત કરે તો એને બહુ ટાઈમ લાગે એવું છે નહીં. તો આપણે આ ધ્યાનની વાત કરી, હવે આપણે એક જ વાત બાકી. તો ધ્યાનનો એક પ્રકાર આપણે પૂરો કર્યો, અને આ ધ્યાનની તો પછી વિસ્તારથી જેટલી આપણે વાત કરીએ એ તો એક વાત બધી બહુ જુદી છે. આ તો સામાન્ય સ્વરૂપ ધ્યાનનું કેવું છે આ આપણે મેં વાત કરી, પછી કેમ કરવું આ તે એ બધો જેને આમાં ગયો છે એ બધા તમને માર્ગ બતાવી શકે એમ છે કે આ પગલા પછી આ પગલું લેવું, આ પગલા પછી આ પગલું લેવું, આ પગલા પછી આ પગલું લેવું, એ પ્રમાણે આપણે ક્રમિક જઈએ તો એનું કામ થાય. અને જે છેલ્લું તપ છે એ કાર્યોત્સર્ગ છે. તો કાર્યોત્સર્ગ એટલે કાયાનો છોડી દે ઉત્સર્ગ, એટલે કે પોતે સ્થિર થઈ અને આ ધ્યાન માટેનો પ્રયોગ જ છે. આપણે વર્તમાનમાં જે કાર્યોત્સર્ગ કહીએ છીએ કે ભાઈ 5 લોગસનો પછી પ્રતિક્રમણ હોય એમાં સંવત્સરી હોય તો અમારે 40 લોગસનો થઈ ગયો, કોઈ ઠેકાણે 20 લોગસનો, તો એવી વાત આમાં છે નહીં. પરંતુ ઉત્સર્ગના પ્રકાર, ઉત્સર્ગ એટલે છોડવું,